सज्जन स्वामी महाराज ने जय, अक्षर पुरुषोत्तम महाराज ने जय, गुणातीतान स्वामी महाराज ने जय, भगत जी महाराज, शास्त्री जी महाराज ने जय, योगी जी महाराज ने जय। અત્યારે આપ બધાએ જે અહીંયા સંવાદ રજૂ કર્યો, પ્રશ્નો ઉત્તર એકબીજાના કરીને સેવા, મન કરું વચને સેવા થાય એની વાત ડૉક્ટર સ્વામીએ પણ કરી છે। પ્રગટ વગર મોક્ષ નથી એ વાત વિવેક સાગર સ્વામીએ પણ કરી છે। એટલે આવી રીતે સંવાદને વાર્તાલાપ થાય તો એમાંથી આપણને ઘણા સમાધાન મળી જાય। અને એ પ્રશ્નો ઊભા ક્યારે થાય કે આપણા ગ્રંથોનું વાંચન કરીએ તો, અને બીજા એવા સભાના પ્રસંગો આપણે આવ્યા હોય એમાંથી પણ પ્રશ્ન આપણને થાય। શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન જે વચનામત આપ્યું છે વચ્ચે પ્રશ્ન ઉત્તર રૂપે જ આપવું છે। ભક્તો છે, સંતો છે, પ્રશ્ન પૂછે છે અને મહારાજ એનો જવાબ આપે છે, તો એની અંદર બધા શાસ્ત્રોનો સાર આવી ગયો છે। સ્વામી ગુણાતીતાન સ્વામીની વાતો છે એ પણ આપણને આ જે પ્રશ્નો થાય છે બધાનું સમાધાન એમાં આપ્યું છે। શાસ્ત્રી મહારાજ જોગીમાનું જીવન જ એવું હતું, ગુરુ ભક્તિ, ગુરુના વચનમાં વિશ્વાસ, અને એ રીતે એમને આખું કામ કર્યું છે। એટલે કહેવાનું છું કે જીવનચરિત્ર એમના વાંચે, વચનામાં સ્વામીની વાતોનો દરરોજ અભ્યાસ, તો જ આપણને ખબર પડે ને। જ્યાં સુધી એ વાંચન ના થયું હોય તો આપણને ખ્યાલ જ ના હોય। એટલે સત્સંગ આપણા જીવમાં દ્રઢ થાય, ભગવાનની ભક્તિ પણ આપણા જીવનમાં દ્રઢ થાય, અને આવા જે વાત છે એ આ પ્રમાણે પ્રશ્નો ઉત્તર થકી આજે આપણને સમાધાન મળ્યું છે। પણ હવે આનો પાછો કાયમ નિરંતર આલોચ કરવો જોઈએ, એટલે નિરંતર એની સ્મૃતિ કરવી જોઈએ કે આ પ્રમાણે આપણે પ્રશ્ન હતો ડૉક્ટર સ્વામીની વાત કરી છે। વિવેક સાગરને પણ આપણે પ્રશ્ન સમાધાનનો પરોક્ષ અને પ્રગટની વાત કરીને આવ્યો છે, એટલે એનું પાછું આપણે જો ન મનન કરીએ તો ભૂલી જવાય, પણ સતત એ કરવું જોઈએ। એટલે વાંચન એ બહુ અગત્યની વાત છે, કથા વાર્તા એ પણ અગત્યની વાત છે। આપણે ગમે એટલા કાર્યો તો કરીએ છીએ, સેવાએ કરીએ છીએ, દરેકમાંને દરેક કામ સોંપાયું છે, સેવા કરે છે, પણ કેટલીક વખત એ સેવાના અંદર આપણા સ્વભાવ વધે છે। સેવા વસ્તુ સાચી છે પણ એમાં સ્વભાવ વધે, કારણ જો બધા માણસ સાથે વાત કરો ને તો એકબીજાને જે આવો કામમાં તે આમ કર્યું છે, પેલો કે તે આમ કર્યું છે, પેલો કે તે એમ કર્યું છે, એટલે એવી રીતે આપણામાં અહમ આવે છે કે હું જે સેવા કરું છું એ બરાબર છે, તો એ સેવા નિષ્ફળ ગઈ। અહમ આપણને કોઈ આવવો ન જોઈએ, સેવાનો હોય, કથા વાર્તા હોય, ભજન હોય, કે ગમે તે કાર્ય કરીએ છીએ, એમાં એક જ વિચાર આપણો હોવો જોઈએ કે હું જે કરું છું એ ભગવાનની પ્રસન્નતા માટે કરું છું। આપણે બીજો કોઈ હેતુ રાખવાનો નથી કે હું આ મને આ લોકની સમૃદ્ધિ મળે કે આ લોકની વસ્તુ મળે, એટલા માટે આપણે નથી કરતા, માન મોટપ કીર્તિ માટે નથી કરતા, જે કરીએ છીએ ભગવાનની પ્રસન્નતા માટે। અને ભગવાનની પ્રસન્નતામાં બધું જ આવી ગયું, જે આપણે મોક્ષ કહો, કલ્યાણ કહો, કે આપણા જે કંઈ આપણા જીવનનું પરિવર્તન થવાની વાતો છે એ એની અંદર બધું આવી જાય। તો કહેવાનું શું છે કે એમ આપણે આ દીતની બરાબર હંમેશા સ્મૃતિ કરીએ, એને યાદ કર્યા કરીએ। પેલા ભાઈની જે છેલ્લા વાત કરી કે એમને સત્સંગ થયો, નવા જ હતા અને પોતાને સત્સંગ થયો, પણ એમને વિચાર આવ્યો ને એ સત્સંગમાં આવ્યા અને બધા જે સંતો ભક્તો હતા એમની પાસે બેઠા, કથા વાર્તા સાંભળી, એમાંથી એમને શ્રદ્ધા થઈ કે કંઈ આ વાત સાચી છે। પ્રથમ આપણે શ્રદ્ધા થવી જોઈએ, શાસ્ત્રોમાં શ્રદ્ધા જોવી જોઈએ, મોટા પુરુષના વચનમાં શ્રદ્ધા થવી જોઈએ, ભગવાનની મૂર્તિમાં શ્રદ્ધા થવી જોઈએ, મંદિરમાં જવાથી પણ ફાયદો છે એવી શ્રદ્ધા થવી જોઈએ। શ્રદ્ધા ના હોય તો પછી ત્યાં ગયેલા નિષ્ફળ, કે આ તો બધું ચાલે છે। શ્રદ્ધા હોય તો કાયમ પછી વાંચન થાય, સેવા પણ થાય, એમાં આપણને અહમ ના આવે, માન ના આવે, અને એવું કશું જ નહીં, આપણે નિર્માણીપણે મહારાજે જેમ કહ્યું છે ગુણસ્વામી કે દાસના દાસ થઈને રે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. કે સત્સંગમાં આપણે દાસ થવાનું છે, દાસ થઈને જ રહેવાનું છે. ગમે એટલા મોટા હોય આપણે, ગમે એટલી આપણી સમૃદ્ધિ હોય, પૈસાનું પણ માન હોય છે, મોટા હોદ્દાઓ મળે એનું પણ માન હોય છે, સારા કુળમાં જન્મ્યા હોય એનું પણ માન હોય છે, સારી રીતની આપણી બધી સમૃદ્ધિને લીધે આપણી પ્રતિષ્ઠા વધી હોય એને માટેનું પણ માન હોય છે. અને આ પ્રમાણે આપણે એવું માન આવવાથી પછી આપણે ન કરવાનું પણ થઈ જાય છે. એટલે કોઈ પ્રકારનું માન નહીં, આ બધું જે થયું છે ભગવાનની કૃપાથી થયું છે, ભગવાનની પ્રસન્નતાથી થયેલું છે, મારાથી કયું થયું નથી અને હું કંઈ કરી શકું એમ છું જ નહીં. એ જે દાસભાવ છે, એ દાસભાવની અંદર જે કંઈ પછી આજ્ઞા થઈ તો એ આજ્ઞા પ્રમાણે જ્યારે વર્તાય પછી આપણા મનના તર્ક એમાં જોઈએ નહીં કે આજ્ઞા તો કરે છે પણ એમ કંઈ થતું હોય છે એવું આપણને થઈ જાય. કારણ કે આપણા તર્ક બહુ મોટા છે અને તર્કથી આપણે ચાલ્યા કરીએ અને એમાં તર્ક કરીએ, સંશય જેને કહીએ છીએ, તો કામ ના થાય. ભગવાને ગીતાજી આપી, અર્જુનને ઉપદેશ આપ્યો છે ગીતાનો, કે અર્જુનને ત્યારે યુદ્ધની અંદર થયો ત્યારે એને બધું એક થઈ ગયો કે હવે મારે આ બધું કરવું નથી, કારણ કે આ બધા માણસોને મારી નાખવાના આન તે ભોજન તે જોને તો બધું પાપ થાય. ત્યારે ભગવાને એને છેલ્લા બધા સંશો 18 અધ્યાય છે એ બધા સમજાવતા સમજાવતા છેલ્લે વાત બધા પ્રશ્નો કર્યા, બહુ જ કર્યા એને પ્રશ્ન ઉત્તર સમાધાન માટેના. પછી છેલ્લે ભગવાને કહ્યું આ તને સંશય તો ટળશે જ નહીં, કારણ કે માણસને તર્ક ચાલ્યા જ કરે, તર્કે તર્કી માને છે, સમજવાની પ્રયત્ન નથી હોતો. કેટલીક વખત કેટલાક માણસો છે એ સમજવા માટે નથી આવતા, પ્રશ્નો જ કરવા માટે કરીને એક અને પર બીજાનું એનું હિનું કેમ દેખાય એવા પ્રશ્નો લઈને આવે. કેટલાક મુમુક્ષુ છે એ પોતાના કલ્યાણ માટે આવે છે કે જે કંઈ મારે પ્રશ્ન પૂછવો છે કે જે એક વાત કરે છે એમાં મારું શ્રેય કેટલું રહ્યું છે એ સમજે છે, તો એ મુમુક્ષુ છે આગળ વધી જાય છે અને તર્ક કરે છે એ કોઈ સંશય કરે નથી. તો અર્જુને છેલ્લું ભગવાને કહ્યું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, કે આ તું તારા મનથી માનેલા ધર્મો છે. કેટલું આપણે મનથી બહુ માની લીધું કે આવી રીતની સેવા કરું તો જ સેવા, આવી રીતે ભક્તિ કરું તો જ ભક્તિ, આ રીતનું કામ કરું તો જ એ અમારું કામ વધે. એટલે એમાં આપણે બધા વિચારોથી કરાવે કે હું કરું એ આવી ગયું, હું એટલે અભિમાન અહંકાર એટલે એ રથરી આવે એટલે પછી આપણે મનધારી બધું થાય. તો મનધારી ભક્તિ, મંદધારી સેવા, કથા વાર્તા કોઈ એ કામમાં આવતી નથી. મોટા પુરુષની આજ્ઞા થઈ કે આ કરો એટલે એમાં કંઈ નહીં. જે અર્જુનને કહ્યું બધું મૂકી દે, તારા મનની ધર્મ તે માન્યો છે, આ ધર્મ છે ને આ કરું પાપ થાય ને આ પુણ્ય થાય, એ બધું કશું તારે કરું, મારે શરણે આવ અને હું કહું એમ કર, મારે મને પામ તારા બધા જ પાપથી મુક્ત કરીશ. હવે આ વાત જ્યારે કરે ત્યારે આપણે શંકા થાય કે ના થાય કે આટલા બધા યુદ્ધમાં માણસો મારે તો પાપનો જ પર્વત થયો બધો, અને ભગવાન આમ કહે છે કે હું તને બધા પાપથી મુક્ત કરીશ, એ જરૂર શંકા થાય. પણ કોણ બોલે છે કે એનામાં ભગવાન પ્રનો ભાવ થાય તો પછી સંશય ના થાય. કે ભગવાન જે બોલે છે બરાબર જ કહે છે, એ જે વાત કરે છે બરાબર, એમાં સંશય કરવા જેવું નથી. કેટલાક કહે છે ભાઈ આપણા રાજા હોય ને કે રાજા કોઈ એ બોલે નહીં, એ બોલે બરાબર જ હોય, આ રાની બોલે એમ સારું બોલે ને લંડનમાં, અહીં મોટા બીજા બોલતા હોય છે, પણ એ જો આ એક દુનિયાના માણસમાં આપણે એવું કહેવામાં આવે તો ભગવાન તો અનંત કોટી રાજા ધીરાજ છે, એમનો જે પ્રશ્ન એમનો જે વાત છે એમના જે ઉપદેશો છે એમના જે વચનામાં છે એમાં કોઈ સંશય કરે જેવું નથી. કે જે એમને વાત કરી છે કલ્યાણની જ વાત છે, મોક્ષની જ વાત છે, આપણી સારી ગતિ થાય એને માટે. એટલે એવો એક વિશ્વાસ, એક દ્રઢતા એ પણ આપણે જોઈએ કે ભગવાન છે અને બોલ્યા એ સાચું છે, એમાં કંઈ સંશય કરે જેવો નથી. જ્યાં સુધી ડગમગે દિલ ત્યાં સુધી નવ બ્રહ્મ પ્રકાશ રહે. નિષ્પાન સ્વામી કહ્યું કે જ્યાં સુધી મનને સંશયો થયા જ કરે છે, આમ હશે તો આમ હશે, આમ આ કે પણ આવું ના હોઈ શકે, આ ના બની શકે, આમ થાય, એવા બધા આપણે સંશયો બહુ થાય છે. અહીં આવીને પછી બે ચાર જણા બેઠે એટલે પહેલાં આમ કર્યું પણ આ પેલાની વાત કરી પણ એમાં વાતમાં કંઈ માલ નથી. એટલે કહેવાનું કે સંશય થાય કે આ બની શકે નહીં, અશક્ય વસ્તુ, આ તો અશક્ય અત્યારે શક્ય થઈ. અને ગુણાતાન સ્વામી તો ત્યાં સુધી વાત કરી કે આ જીવ છે બહુ બળિયો છે જે ધારે કરી શકે છે અને અશક્ય વસ્તુ શક્ય બનાવી શકે છે, એ આપણે જોયું કે વિજ્ઞાન વધુ કેટલા આગળ વધ્યા. પુરુષાર્થ કર્યો, શ્રદ્ધાથી કર્યો, કે આ શ્રદ્ધાથી હું જે કરું છું એ ચંદ્ર ઉપર જવાનો છું, તો એને કર્યા, પ્રયત્ન કરીને ગયા. એમ આપણે પણ ભગવાનના વચનમાં વિશ્વાસ, મોટા પુરુષના વચનમાં વિશ્વાસ, એ જો આપણને આવે તો સ્વાઈ કે બધા ગુણ આવી જાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, એ બધા અનેક ગુણો છે એ આપણામાં આવે. એને વિશે આપણે એવો દિવ્ય ભાવ થવો જોઈએ, એને વાસેનો કોઈ સંશય ના હોવો જોઈએ કે આ તો મનુષ્ય છે, આપણા જેવા છે અને બોલે છે, એ કોઈ સત્ય હોય નહીં. એટલે એવી વસ્તુ ન થાય તો થાય. એટલે કહેવાનું કે એ પ્રમાણે અર્જુનને પણ કહ્યું ત્યારે થઈ ગયું છે. તો આપણે એ પણ વચ્ચે કે આપણે જે કંઈ આ સત્સંગ મળ્યો છે અને સત્સંગને સાચવવો છે અને સત્સંગમાં આગળ વધવું છે, તો પછી આપણા ધર્મશાસ્ત્રોમાં શ્રદ્ધા રાખીને જે વચનો થયા છે અને વચનામત ગ્રંથ આપણે વાંચવાનો ચાલુ રાખવો જ જોઈએ. કારણ કે એમાં બધા શ્રીજી મહારાજે પોતે કહ્યું છે કે ચાર વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ ભારતીય ઇતિહાસમાં ભગવાનને ભગવાનના સંત કલ્યાણકારી છે. બે જ વાત કલ્યાણ માટે બતાવી છે. પછી એક કલ્યાણકારી જે વસ્તુ છે તો દિવ્ય બની ગઈ, એમાં પછી કંઈ સંશય કારણો હોય નહીં. કેમ આમને બોલ્યા, કેમ આમ બોલ્યા, કંઈ નહીં, એ બોલે બધું જ શુભ, એ બોલે બધું કલ્યાણકારી જ હોય છે. એમનું દરેક કાર્ય, એમની દરેક ક્રિયા એ દિવ્ય જ સમજવી જોઈએ, તો જ આપણું કામ. એટલે શાસ્ત્રોનો સાર છે, એમાં કંઈ કોઈ મનસ્વી રીતે કોઈની વાત નથી, પણ એ શ્રદ્ધા નથી જાય, ડગી જાય છે તો સાંઈ કે ડગે ત્યાં સુધી આપણને આપણું પતે. જેમ પાણી વહેતું હોય, ફોર્સથી જતું હોય, તો એમાં આપણું પ્રતિબિંબ દેખાય નહીં, આપણું મુખારવીને જોઈએ તો દેખાય નહીં, પણ એ પાણી એકદમ સ્થિર થઈ જાય અને એકદમ ચોખ્ખું કંચન જેવું થાય, તો આપણે મોડું જોઈએ તો પ્રતિબિંબ સામું દેખાય આપણને કે મારું મુખારવીને આવું છે, હું આવું છું. એમ આપણું પણ અંતસ્કરણ ચોખ્ખું થાય તો એ બધું આપણે સારું દેખાય કે હું આત્મા છું, આ ભગવાન છે, એ બધી વસ્તુ દેખાય. પણ દોરેલું પાણી હોય એટલે સંશય, આ થાય કે આ ના થાય, કે આ ખોટું છે કે સાચું છે, બધું કર્યા જ કરે. પછી એનો ગમે એટલો સત્સંગ હોય, ગમે એટલી ભક્તિ કરતા હોય, તો એ કંઈ આગળ વધી શકે નહીં. કેવળ નિર્દોષ બુદ્ધિથી જે આજ્ઞા થઈ એ આજ્ઞા સર્વોપરી છે, મોક્ષદાયક છે, કલ્યાણકારી છે, એ ભાવથી જ આપણે જો કરીએ તો પછી આપણને કોઈ સંશય રહે, અરે આપણને કોઈ જાતનું કલ્યાણમાં અધૂરું પણ ના રહે, મોક્ષમાં પણ અધૂરું ના રહે, અને આપણી ચડતીને ચડતી કળા રહે, ચડતીને ચડતી. પણ આ વાતો સાંભળીને પાછા ભૂલી જઈએ છીએ. પણ એનું સ્વાય કે શ્રવણ, મનન, નિધિધ્યાસને સાક્ષાત્કાર. આપણે વાત સાંભળી છે પછી એનું મનન કરવું જોઈએ, ચિંતન કર્યું ને, એને યાદ કરવું જોઈએ કે આજે ડૉક્ટર સ્વાઈને વિવેક સાગર આ વાત કરી છે, વચના વતમાં આપણે વાંચ્યું આ વાત થઈ છે, તો એનું શું છે, એનું ચિંતન થવું છે. અને એ થયા પછી એની અંદર આ વસ્તુ મારે માટે યોગ્ય છે આનાથી, આ પ્રમાણે નિધિધ્યાસ સમય થવો જોઈએ. અને ત્યાર પછી સાક્ષાત્કાર થાય, પછી મૂર્તિમાન દેખાય તમને. જ્યારે જુઓ તારી વાત તમને એકદમ મૂર્તિમાન થાય. વચનામતના શબ્દો, નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો પકડ્યા છોકરાએ એમનો, આપણે જે બોલ્યા કે નિષ્કુળાનંદ સ્વામીની શબ્દો અને વચનામતના શબ્દો, બીજા શબ્દો, તો શું કહેવાય, એ સાક્ષાત્કાર થયો કે એની અંદરથી આપણને વાત દ્રઢ થઈ કે આ રીતે જ છે. તો એ પ્રગટની વાતે આવી ગઈ, કથા વનવચન સેવાની પણ વાત આવી ગઈ. તો એ રીતનું આપણને આ આલોચ આપણે હંમેશાનું ચિંતન કરશું તો કામ થશે. તો આવો સંવાદ, આવી જાતનો વાર્તાલાપ આપણે બધા આવીએ, મંદિરમાં આવો છો, બધું કાર્ય કરો છો, એમાં સેવાનું કાર્ય હોય એ પણ કરવાનું છે, પણ અડધો કલાક તો કરવું છે. કેટલાક પ્રવૃત્તિ કરતા હોય પણ બધા સભામાં આવતા ન, રવિવારની સભામાં ના આવે, તો એ કેમ, જોગી માની આજ્ઞા છે કે રવિવારની સભામાં 25,000 નફો મૂકીને આવું આજ્ઞા છે, તો એ આજ્ઞા અમે આપણે સુરત રાખવી જોઈએ. પછી ના કે હું તો બીજું કામ કરું છું, મંદિરનું જ કરું છું, તો મંદિરનું કરતો હોય તો એ ખોટું છે. મનસ્વી તારી વાત છે, જોગીમાની આજ્ઞા છે એ જ. અને મહારાજે પણ કહ્યું, કથા વાર્તા કીર્તન ભજન વગર કોઈ દિવસ સારા ગુણ નહીં આવે. જો સારા ગુણ મેળવાય તો કથા વાર્તા છે અંતરદૃષ્ટિ થશે, મારામાં ક્યાં ભૂલ થાય છે, હું આમ શું કરી રહ્યો છું, બધું થઈ જાય. પણ સેવા બધી જબરદસ્ત કરતો હોય, આયોજન બધા સારા કરતા હોય અને બધું સુંદર રીતે કરતા હોય, પણ કથા વાર્તાનો અંગ ના હોય તો એને ધક્કો લાગશે, એને શબ્દ લાગશે, ટુકારો કોઈ કરશે તો મૂકીને બધું જતું રહેશે. પણ જો કથા વાર્તાથી એને પોતાની દ્રઢતા કરી છે અને આત્મજ્ઞાન દ્રઢ થશે અને હું ભ્રમ છું એ વાત દ્રઢ થઈ છે, તો પછી એને કોઈ ઠેકાને વાંધો આવશે નહીં. તો આ પ્રમાણે કથા વાર્તાનું અંગ જરૂર રાખવું, રવિવારની સભામાં પણ આપણે જરૂર આવવું, ઘરે પણ આપણે ઘર સભા કરી છે એ પણ જરૂર કરવાની, આરતી પૂજા પણ બધી કરવાની, આ બધું આપણા શ્રેયને માટે છે. એની શી જરૂર છે એમ કહીએ, આ બધી જરૂર છે, આ બધી જરૂર છે. તમે દુકાન શું કા કરો છો, એની દુકાનની શું જરૂર કહેવાય, વેપાર છે એને કરો શું કા, આપણે ધંધો કરીએ છીએ એની શું જરૂર છે એમ કહીએ ચાલે? પણ વ્યવહાર ના ચાલે, એને કરવો જ જોઈએ ધ્યાન રાખીને બરાબર વ્યવસ્થિત. તો એ પ્રમાણે ધંધો કરીએ તો સારું થાય. એમાં વચનામત સ્વામીની વાતો છે, ગ્રંથો છે, ભગવાનને સંતના વચન છે, એમાં વિશ્વાસ અતિ રાખીને એનું વારંવાર વાંચન કરીને એવી દ્રઢતા કરવી જોઈએ કે પછી ગમે ત્યારે ગમે તે પ્રસંગ આપણે માટે આવે તો એ આ ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, ગુણાત્યાન સ્વામી મૂળ અક્ષર છે અને શાસ્ત્રીમાં યોગીમાં મોક્ષનું દ્વાર છે. આ ત્રણ વસ્તુમાં કોઈ ફેરફાર થાય નહીં.